अभी संवत 2400 152 शनिवार तारीख 10/6/67 नदी ने पूज्य श्री गांधी स्वामी श्री पुरुषार्थ सिद्धुपाई की गाथा 40, 41 और 42 पर स्वर्णपुरी मां प्रवचन पुरुषार्थ सिद्धुपाई ना स्वर्ण प्रवचन नंबर 32
नमो नोई सौरियंताणम नमो नोई सौदानम नमो नुरी सौ आयरियान नमो नुरी सौ जयनम नमो नुरी सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगल नमस्म स्वागत स्वानुभूत्या चास्ते चित स्वाय भवाय सर्वान
સાત સિદ્ધિ ઉપાય 39 ગાથા થઈ ગઈ. 40 ચારિત્રના ભેદનું વર્ણન છે. હિંસા તો ઉંદરત વચનાત તેયાત અબ્રમત પરિગ્રહ હતો. કાત્સેન એક દેશ વીરતે ચારિત્રમ જાય તે દ્વિતમ. હિંસાથી અસત્ય ભાષણથી ચોરીથી કુશિલથી અને પરિગ્રહથી કાત્સન એટલે સર્વદેશ અને એક દેશ ત્યારથી તે ચારિત્ર બે પ્રકારનું હોય છે. જો વર્ણન આ રીતે કહ્યું છે. પાંચ પાપનો સર્વથા ત્યાગ અને પાંચ પાપનો એક દેશ ત્યાગ એ શૈલીએ વર્ણન તો ચારિત્રનું જે અંતરભૂમિકા ત્રણ કષાયનો અભાવ હોય મુનિને એમાં આવા વિકલ્પોની જાત હોય છે એથી એને પણ ચારિત્ર કહ્યું વ્યવહારે. હું તો શુદ્ધ ઉપયોગ રૂપ પ્રણમન છે એ ચારિત્ર છે. જાણો ટીકા ચારિત્રમ દ્વિધમ જાયતી. ચારિત્ર બે પ્રકાર ઉપજે છે. કેવી રીતે? હિંસા જૂઠું ચોરી અભ્રમ અને પરિગ્રહના સર્વદેશ સર્વભાગ અને એક દેશ એટલે એક અંશ ત્યાગથી ચારિત્રના બે ભેદ છે. આ પ્રકારે ચારિત્રના બે પ્રકાર એટલે આ માણસ મુજાય છે. માંથી જેવો કે પાંચ પાપનો ત્યાગ તેને ચારિત્ર કહ્યું છે એટલે એ ચારિત્ર છે. ને એ ચારિત્ર એમ કે ક્ષોભ સંભાવે છે. એ પંડિતજી જુઓ ને વ્યાખ્યાત આમ કરી પાછી બીજી લઈશ હો તરફ પ્રત્યે સમય સાર ભૂતો હોય એમ એમ લીશે. ભાવાર્થ હિંસાદિકનું વર્ણન આગળ કરીશું. તેના સર્વથા ત્યાગને સફળ ચારિત્ર કહીએ. હિંસાદિક એટલે પાંચે જૂઠું ચોરી વિષય અને પરિગ્રહ એનું વર્ણન આગળ કરશું. તેના સર્વથા ત્યાગને સકળ ચારિત્ર કહીએ અને એક દેશ ત્યાગને દેશ ચારિત્ર કહીએ. આ વાત અહીંયા પાંચ પાપના ત્યાગથી વર્ણવી અહીંયા 41માં પછી ફેરવે છે. જરી એની મૂળ સ્થિતિ સમજાય છે. પાંચ પાપનો ત્યાગ એ ત્યાગને ગ્રહણ એ તો હજી વિકલ્પ છે ખરેખર. પણ ખરું ચારિત્ર તો ત્રણ કષાય રહીત મુનિને હોય છે એ ચારિત્ર છે. આ જોડી શું ભાવ છે આ ત્યાગનો એ વિકલ્પ છે. એટલો તો મેલ છે. સમજાણો એને અહીંયા ચારિત્ર લોકો આ પાઠમાં એમ છે કે આ ચારિત્ર કહ્યું જોવો ભાઈ આ બે પ્રકારનું. મંગીરામજી દો દેખો ચારિત્ર બે પ્રકાર કાકા. પાંચ પ્રકારના હિંસાદીનો ત્યાગ થવો તે સર્વથા ચારિત્ર છે અને પાંચ પ્રકારના પાપનો દેશથી ત્યાગ થવો તે દેશ ચારિત્ર છે. આમ વ્યાખ્યા કરી પણ પાછી એને અમારે જ હવે આગળ આ બંને પ્રકારના ચારિત્રના સ્વામી બતાવે છે. વ્યાખ્યા તો એની જે રીતે આવે એ રીતે આવે ને, આવા વ્યવહાર હોય છે પંચમહાવ્રતના પરિણામ, ત્યાં એને અંતરમાં ત્રણ કષાયનો અભાવ હોય છે. એ ખરું ચારિત્ર છે, આ શુભજી ભાવ છે, એ કથનથી ચારિત્ર વ્યવહારથી કહેવામાં આવે છે. નિરતઃ કાર્ષ્ણ નિવૃત્તો ભવતી યતિ સમયસાર ભૂતો અયમ. યા તો એક દેશ વિરતિ નિરત સ્પર્શ ઉપાસકો ભવતી. જો બે માં નિરત નિરશુદ્ધ આપ્યો છે, એનો અનુયાત કાર્ષ્ણ નિવૃત્તો સર્વથા સર્વદેશ્યા. સર્વથા કહો કે સર્વ દેશ કહો, સર્વથા સર્વદેશ ત્યાગમાં લીન આ મુનિ અયમ યતિ સમયસારભૂત. એ સમયસારભૂત છે, લો પંચમહાવ્રતનો ત્યાગ છે એ કંઈ સમયસારભૂત નથી ખરેખર, પણ પંચમહાવ્રતના વિકલ્પના કાળમાં એને આવો શુદ્ધ પ્રણતિ રૂપ શુદ્ધ ઉપયોગરૂપ સમયસારૂપ ભાવ હોય છે, શુદ્ધ ઉપયોગરૂપ સ્વરૂપમાં આચરણ કરનાર હોય છે. ખરેખર તો અંદર શુદ્ધ ઉપયોગરૂપ આચરણ તે ચારિત્ર છે. સમજાણું થાય? બરાબર. કૃષ્ણ નિવૃત્તો સર્વથા પાંચ પાપનો ત્યાગ, તેની જે નિવૃત્તિ એના કાળમાં ત્યાં શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ પરણતિ રૂપ પરંતશાયના અભાવરૂપ જે ભાવ, તે ખરું ચારિત્ર કહેવામાં આવે. હું આમ છે મોટા વાંધા પૂછ્યા હતા. એ દેવજનજી તમે પ્રોફેસર, આ બધા શબ્દો આવા છે, દેખો સીધો સમયસાર ભૂતો સીધો હતી એને બોલો સીધો અર્થામાં કેવો હતો ચાળીમાં ભાઈ કીધો ને સમયસાર ભૂતો સીધો અર્થ. મુનિપણું છે એ પાંચ પાપનો ત્યાગરૂપ ભાવ વર્તે છે, ત્યાં આગળ એને ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ પરણતિ વર્તે છે, તે સહિતને તેને ચારિત્ર કહેવામાં આવ્યું. આમ છે ભાઈ, શું થાય પણ આવી કઈ બહુ લેખ કાલ પાડ્યો બધું એટલો કે આ પંચમહાવ્રતના પરિણામ ચારિત્ર છે, ઉદયભાવ નહીં, સૂક્ષ્મ ભાવ છે એના ભાઈ એ નથી. એવા વિકલ્પની વૃત્તિ આ ભાવનું આ છોડ ત્યાગ ગ્રહણની વૃત્તિ ઉઠે છે, એ જ શુભ ભાવ છે. શુદ્ધ ઉપયોગમાં અને શુદ્ધ પરિણતિમાં ત્યાગ ગ્રહણની વૃત્તિ હોય નહીં. લોકોને ખબર ન મળે, અહીં તો કહ્યું નિરત કરાશન નિવૃત્તો ભવતી. પંચમાવર્તના પરિણામમાં પંચ અવ્રતના ભાવથી જે નિવૃત્તિઓ છે એ જીવ આત્મામાં નિરત છે. વિકલ્પ ભલે છે પણ એ આત્મામાં નિરત છે, લીન છે. જો સ્વરૂપમાં આચરણ કરનાર હોય છે, સમજાણો લીન આ મુનિ સદુપયોગ આત્મામાં લીન છે. શબ્દાર્પણ એ છે. જો ચારિત્ર એટલે શું? ઓહો, જેને અંતરમાં અનંતાનુમંદી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ત્રણનો અભાવ થઈ અને સ્વરૂપમાં લીનતા નિરત લીનતા સ્વરૂપમાં લીનતા અતિન્દ્રિય આનંદની ઉગ્રતા અને મહાશાંતિનો ભરછત ભરતી પર્યાયમાં અવસ્થામાં શાંતિની ભરછત ભરતી એવો જીવ છે ને સર્વથા સર્વદે ત્યાગમાં. એટલે હવે સર્વથા સર્વદે ત્યાગમાં કોણ છે? ઓલો લીન છે. શેમાં લીન છે? એ જીવ લીન છે. ત્યાગ વખતે ઓલો સર્વથા ત્યાગ જે કહ્યું છું એમાં લીન છે, એટલે બધા વિકલ્પમાં લીન છે એમ નહીં, પણ એવા ત્યાગ કાળમાં એ સ્વરૂપમાં મીન છે. ભાઈ સાહેબ એમ કે માથે થી તે પાંચ વ્રતનો ત્યાગ એને સરળ થા કીધું ઓલા ને દેશ કીધું. એ જવાનું ભાઈ કૃષ્ણ નિવર્તો સર્વથા અને દેશ ત્યાગમાં લીન છે એમ કીધું. પણ એનો અર્થ કે એ ભૂમિકામાં જેને પંચ હિંસા જૂઠું ચોરી વિષય સર્વથા છૂટી ગયા છે એવામાં એ આત્માના સ્વરૂપમાં એ લીન છે. ત્રણ કષાયના અભાવરૂપ ચારિત્ર છે એને અહીંયા સમયસર ભૂત કહેવામાં કાલે આવ્યું છું આપણે નહીં સમાયક સમયસાર સ્વરૂપ સામાયક આવ્યું છું ને અમૃતચંદ્રાચાર. આ અમૃતચંદ્રાચાર કરનાર છે એ અમૃતચંદ્રાચાર છે. સિદ્ધિ કરી છે એમાં શું છે એમાં આ પ્રમાણે છે ત્યાં એ આત્મલીન છે. સમજાણો સમયસાર નાખ્યું નહીં પાછું આ શું કરવા નાખ્યું પંચ વ્રતમાં પાંચનો ત્યાગ એ કઈ સમયસાર છે એની ભૂમિકામાં એવા ભાવ હોય છે એ લીન છે. ત્રણ કષાયના અભાવમાં સમયસાર ભૂત શુદ્ધ પ્રણતિ સમજાણો કાલ આવ્યું છું કે નહીં 154 ગાથા ભાઈ પૂછ્યું હતું સમયસાર સ્વરૂપ એમાં આવ્યું હતું ને એકાગ્રતા લક્ષણ. બીજું પહેલા સમેન્દ્ર સંજ્ઞાન ચારિત્ર રૂપ એક રૂપ જ્ઞાનનું પરિણમન એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જ્ઞાનનું ભવન પરિણમન પછી એ ટીકાની જ વાત છે. બધી ત્રણેય ટીકા છે ત્રણેય ટીકા છે ને ત્રણેય ટીકાનો પાઠ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જ્ઞાનનું પરિણમન એ ટીકા છે. પછી એનું બીજો એકાગ્રતા લક્ષણ ત્રીજું સમયસાર સ્વરૂપ ત્રણ ટીકા છે. અમૃતચંદ્રાચાર્યના ત્રણેય શબ્દો છે. સમજાણું કાંઈ એને સામાયિક કહીએ એ આ કીધું છે સમયસાર ભૂતો મૂળ પાઠમાં ત્યાં ટીકામાં કહ્યું આ પોતે કહેતા અમૃતચંદ્રાચાર્ય છે ત્યાં પાઠમાં સમજમાં એક નહીં હા ચારિત્રના બે બે સર્વથા પ્રકારનો ત્યાગ એમાં ત્રણ કષાયનો અભાવ ભાવ દેશ ત્યાગ એમાં થોડો નિરત એમ છે. 54 154 સમ્યક દર્શન જ્ઞાન ચાલીસ પરમાર્થ જ્ઞાનનું ભવન સામાયક એને કહીએ કે સમ્યક દર્શન શુદ્ધ આનંદ સ્વરૂપ પૂરણ એની અંતર નિર્વિકલ્પ પ્રતીતિ એ બધું જ્ઞાનનું પરિણમન છે. એ રાગનું વિકલ્પ નહીં બોલા પંચમહાવ્રતાદી વિકલ્પ નહીં. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સ્વભાવ પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર એક બહુ એકાગ્રતા લક્ષણવાળું છે અને સમય સાર્થક છે. સમય તો એને કહીએ 154 સામાયિક તો ચારિત્ર કોણ બોલી સામાયિક ને ચારિત્ર બીજું હોય છે એટલે સામાયિક કહો કે ચારિત્ર સામાયિક ચારિત્ર પાંચ ચારિત્રમાં ચારિત્ર છે કે નહીં સામાયિક ચારિત્ર 1400 ચારિત્ર પર્યાય વિશ્વ ચારિત્ર સૂક્ષ્મ સમૃદ્ધ થાય સમજાણવામાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એમાં એકાગ્ર થઈ અને શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન કરે જેમાં ત્રણ કષાયના અભાવ રૂપ ભાવ વર્તે એને અહીંયા સર્વવ્યક્તિરૂપ મુનિપણોનું ચારિત્ર કહેવામાં આવે છે. સફળ ચારિત્રી. પણ આ ઓલા એકલા વિકલ્પ છે એ નહીં, એ છે મૂળ ગુણ વર્તવાદી ના વિકલ્પ, એ કઈ ખરું ચારિત્ર નથી. એ દ્વારા ઓલું જણાયું વ્યવહાર દ્વારા, અનુકરી વ્યવહાર આવા હોય છે ત્યાં, એ દ્વારા શું થયું કે અંદર માં સમય સ્વભૂત જે ચારિત્ર છે ઉપયોગ, એ ચારિત્ર છે સર્વવીરતિ વાળા ને, એમાં એ લીન છે. વિકલ્પ છે એમાં લીન નથી. બહાર તો એવું આવ્યું અહીં જો સમજવું છે ને, વ્યવહારમાં લીન છે તો વ્યવહાર છે, સમ્યક દ્રષ્ટિ વ્યવહારમાં લીન નથી તો વળી મુનિ તો વ્યવહારમાં લીન. સમજાય છે કઈ? જાણું સમ્યક દર્શન ની પણ વ્યવહારથી મુક્ત છે આત્મા, શુદ્ધ સ્વરૂપ પવિત્ર, એનું વેદન એની શ્રદ્ધા ને એમાં લીનતા અંશ, એ નિશ્ચય દ્રષ્ટિ જ્યાં થઈ એટલે સમ્યક દ્રષ્ટિ જ વ્યવહારથી મુક્ત છે. વ્યવહારમાં લીન છે જ નહીં, વ્યવહાર પર ગ્રેમાં જાય છે. સમજાણું કઈ? પણ ઈ હા એના હટું તો વાત આવે તા ન્યા કેમ કહ્યું નહીં, બીજું કેમ છે? અહીંયા જ્ઞાનયોગ નો અધિકાર છે એટલે વાત પહેલે શરૂ થયા ત્યાંથી લીધી. ના ના ધરીએ ખેંચી નથી, સમજીને કાઢવો કાઢવો પડે, એમ કહો સમજીને કાઢવો પડે, ખેંચીને નહીં. ઓલો તો ખેંચીને પરાણી નથી નીકળતું ને એમ. જો નિરત કારણ નિવૃત હો ભવતી યતી સમય સાર હોતો હોય એમ, યા તો એક દેશ વીરતી નિરત ઉપાસ ગોભવતી. હા શું થાય, શાસ્ત્ર ની શૈલી જે હોય વિધિ આવે કથન, પણ એમાં શું કઈ અપેક્ષા છે એ વાત તો એને જાણવી જોઈએ. હાર્દ હાર્દ જાણવું જે આવે છે ને આપણે પ્રવર્તન સારના ત્રીજા ભાગમાં, હાર્દ શાસ્ત્રને આ સ્થાને આ ઠેકાણે શું કહેવું છે એ હાર્દ નો જાણ ન હોય કેમ લખ્યું છે બધું પ્રવર્તન સાર ત્રીજા ભાગમાં એ સમજાણો. પણ આ એક ઓર સમયસાર ભૂત કયો છે, વિકલ્પ છે પંચમહાભૂતના પરિણામે, એક ઓર કે આશ્રવ છે એ દોષ છે, મલિન ભાવ છે, વ્યવહાર છે સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. કારણ કે રાગ અને રાગરી દ્રષ્ટિ બે એક કેમ હોઈ શકે? સમજાણું કઈ? સ્વરૂપ શુદ્ધ ચૈતન સ્વભાવ, એની દ્રષ્ટિ એનું જ્ઞાન એમાં લીનતાનો અંશ, એ તો અરાગ ભાવ છે. એ અરાગ ભાવ એવો જે સમ્યક દ્રષ્ટિનો ભાવ, તે કાળ એને વિકલ્પ આદિ હોય એનાથી તો ભેદ છે, જુદો છે. નિશ્ચય વ્યવહારથી જુદો છે, નિશ્ચય માં લીન છે, વ્યવહારમાં લીન નથી. સમજાણું કઈ? કઈ મુનિને કહ્યું ખરું કે બતાવ્યું કે ભાઈ એને પાંચ વ્રતનો ત્યાગ છે અવ્રત, પણ લીન છે અહીં. યાદ નહીં રહ્યા એના થાનમાં રહ્યો. બંધ અધિકારમાં જ કહ્યું છે પરાશ્રિત ભગવાન જયારે એમ કે છે કે પરજીવનું જીવન મરણ સુખ દુઃખ આત્મા કરી શકતો નથી, તો પછી એ પરને કરી શકો એવો જે અધ્વસાય કરી શકતો નથી ને કર્મ અધ્વસાય ભગવાને છોડાયો, તો મુનિ કહે છે કે અમે તો એમ માનીએ છીએ ભગવાને પરાશ્રિત એવો સરળ વ્યવહાર છોડાયો છે. મૂળ શ્લોકી છે ભગવાને પરાશ્રિત એવો વ્યવહાર ત્યાં જ ગયો છે. જયારે એક જીવ બીજા જીવને જુવાડી શકે નહીં, મારી શકે નહીં, સુખી કરી શકે નહીં, વ્યવસ્થા એની કરી શકે નહીં, એક જીવ બીજાની સુખની સગવડતાની વ્યવસ્થા, દુઃખની અગવડતાની વ્યવસ્થા, કે જીવવાની વ્યવસ્થા કે મરવાની વ્યવસ્થા, આમાંની એક જીવ બીજાની કરી શકે નહીં. અને કરી શકે માને છે તે અદ્વૈતા મિથ્યા છે. તો ભગવાને કહ્યું પરનો એ જીવનું મરણ સુખ દુઃખની દૃષ્ટિ છોડી દે, કારણ કે એ તારા અધિકારની વાત. તો એમ ભગવાને જયારે પરની એકત્વ બુદ્ધિને છોડાવી, પરનું કરી શકે નહીં એવો એકત્વ જોશાય છોડાયો, તો અમે તો કહીએ છીએ પરને આશરે એવો વ્યવહાર ભગવાને છોડાયો છે. એ તો કહ્યું નહીં, તો 72માં અક્ષરું એની ઉપોટકા છે. 72 ગાથા બસેમાં કુન કુન વાચાર કહે છે કે વ્યવહાર નહીં પડે સિદ્ધ, નિશ્ચય નહીં થી વ્યવહાર પ્રતિષેધ છે. એનો તો ઉપદઘાત થયેલ છે એમાં કઈ. એનું પોતે કહે છે કે મેં આમ ત્યાગ જાણી એ એક શૈલી લીધી, એ પોતે 72 ગાથામાં કહેવા માંગે છે. એનો એ તો ઉપદઘાત થયેલું છે એક શૈલી એ જાતનું. સમજાવું કઈ ભાઈ? એ માર્ગ તો છે એમ રેશી ભાઈ, સતને સત રૂપે રાખશે તો રહેશે, નહીં તરી ખર્ચે કામ થશે તો માર્ગ નહીં આવે. એને આજ એ છે કે સર્વથા સર્વદેશ ત્યાગમાં લીન, એમ એવા વખતમાં જે લીન આ મુનિ સદુપયોગ સ્વરૂપમાં આચરણ કરનાર જોઈ, એમ સમયસાર ભૂત હોય છે. ભવતી સમયસાર ભૂત ભવતી એમ છે. અને જે એક દેશ વીરતી છે તેમાં જે લાગેલો છે એમ ઓલા મંદિર કીધું છે ને, ઓલું સર્વદેશમાં લાગેલો છે લીન, આ એક દેશમાં લાગેલો છે. જાણો ઉપાસક સાફ હોય છે, જેને આત્માનો અનુભવ સમ્યક દર્શન થયું છે. એ તો પહેલી વાત લઈને આ વાત કરે છે. નિર્વિકલ્પ આત્મા શુદ્ધ ચૈતન્યનું દર્શન થયું છે, એનું જ્ઞાન આરાધન થયું છે. એના પછી આ દેશ વિરત શાવકની વ્યાખ્યા ચાલે, સરવીરતીની સાથે આવો હોય શાવક. સમજાવું એમાં? એટલે સમ્યક દર્શન, સ્વભાવ પર પરિપૂર્ણ શુદ્ધ ચૈતન, એને આશ્રય થયેલું સમ્યક દર્શન, એને આશ્રય થયેલું આરાધન સમ્યક જ્ઞાન, એની અંદર દેશ વિરુદ્ધપણું આવ્યું છે. પાંચ પાપનું દેશ અંશે છોડ્યું છે, પણ એની આ સ્થિરતા લીનતા આય છે. બે કષાયના અભાવરૂપ પરિણતિ છે એમાં એની લીનતા છે. ન્યાય ફરી દેશે નહીં કર. એક ઓર કહેવું કે વ્યવહારને નિશ્ચય વિરોધ છે, વળી કહેવું કે નિશ્ચય વાળો પણ વ્યવહારમાં પણ લીન છે, બે મેળ નહીં ખાય. સમજાણું કઈ? છે એમ જણાય, લીન આય છે. સમજાણું કઈ? ભગવાન આત્મા પોતાના સત્તા શુદ્ધની સંભાળમાં આવ્યો, શ્રદ્ધા જ્ઞાનની સ્થિતિમાં. પછી એને કહે છે સવિરતી પણ પાંચ પાપનું થયું, ત્રણ કષાયના અભાવમાં લીન છે. અને બે પંચ પાપના દેશનો ત્યાગ થયો તો એ બે કષાયના અભાવમાં લીન છે. વિદુષામ એમ કહ્યું છે ને, પંડિતોને માટે આંખ હું એમ લખ્યું છે. પુરુષાર્થી રહસ પ્રવચન રહસ કોષ છે. આ પ્રવચનના રહસનો આ ભંડાર છે. આમાં એને સચ છે એ રીતે સચ તો એને હાથો પાડવી પડશે, નહીતર કોઈ રીતે રસ્તો નીકળશે. ટીકા કાથન નિવૃતો નિરત અયમ યતિ ભવતિ. અંતરંગમાં તો ત્રણ કષાય શુદ્ધિનો બહુ છે જેને વ્યક્તિક કાંસમાં નાખ્યું છે. અંતરંગના તો ત્રણ કષાય રહી જો મુનિ અનંતાણુબંધીય પ્રત્યેક અને પ્રત્યેક ત્રણનો અભાવ એ શુદ્ધિનો બળ છે જેને, તથા પાંચ પાપના સર્વથા સર્વદેશ ત્યાગમાં જીવ લાગેલો છે. જો વિરતમાં અર્થ ત્યાં લાગેલો ત્યાં કહી, એનો અર્થ ત્યાં છે એમ, તે મુનિ છે. સમજાણું કઈ? હે, કાંસમાં છે ને, પણ હશે ના માંગવું, કઈ ઘરનું નહીં નહીં કહેવાય, ઘરનું સમાન નહીં નહીં હોય. ઠીક ઠીક, બરાબર છે, આમાં નહીં ને કહેવાય. અંતરંગમાં તો ત્રંક સાહેબ સુધી બોલ છે ને, તથા ભાઈ કોણ કહ્યું છે? હજુભાઈ. ઠીક, પાંચ પાપના સર્વથા સર્વદેહ, સર્વથા એટલે સર્વદેહ, મૂર્ત સદુપયોગ સદુપયોગ વ્યાખ્યા કરે છે, સમજાને? પોતે તો ટોડરમરજીત સદુપયોગ જ વ્યાખ્યા કરે છે, પછી પણ સદુપયોગ કરશે. આત્મ પરિણામ હિંસમ નહીં હશે ત્યાં પણ સદુપયોગ જ કરશે. આત્મ પરિણામ એટલે સદુપયોગ, બધા પરિણામ ખરા એના નથી. એવા જ પાઠ જ એમ બોલે છે. પછી આવે છે બે તારીખ માં આવે છે ચોખ્ખો પાઠ, પાઠ જ એમ બોલે છે. પાંચ પાંચ સર દેશું ત્યાં મુનિ, આ મુનિ સદુપયોગ રૂપ શુદ્ધાત્મ સ્વરૂપ જ છે. લ્યો, મુનિ તો શુદ્ધ ઉપયોગ રૂપ, એ તો પોતા ટોટલ મન છે. આ મુનિ સમયસારભૂત છે ને, એટલે સમયસારભૂત નો અર્થ શુદ્ધ ઉપયોગ કર્યો. બધા એવું કોઈ વળી પરણમન કદાચ કરે, સમયસારભૂત છે ને આ શું. આ મુનિ શુદ્ધ ઉપયોગ રૂપ, અંદર શુદ્ધ ઉપયોગ જાતા ધ્યાન ધ્યેય ભૂલી જઈ, અને સ્વરૂપના શુદ્ધમાં પંચમહાવ્રતના વિકલ્પે શુભ છે, એ તો મેલ છે. એ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જેને મોક્ષમાર્ગ પ્રકાશમાં એમ લીધું ને, એમણે શુદ્ધ ઉપયોગ રૂપી મુનિને અંગીકાર કરે છે. એ તો છે તો પરિણતી, પણ અહીં શુદ્ધ બધું શબ્દ વાપરે છે, એ શબ્દ બધો શુદ્ધ ઉપયોગ વાપરે છે. આમાં એક સેકન્ડ વાપર્યું છે આની, પણ એ આની વાપર્યું છે શુદ્ધ પરિણામ, આની વાપર્યું પણ ત્યાં. આ બધો શુદ્ધ ઉપયોગ ખરેખર તો શુદ્ધ પ્રણતિ જ ને, પણ એ શુદ્ધ ઉપયોગ જ વાપરે, શુદ્ધ વેપાર એમ, શુદ્ધ વેપાર એટલે શુભ નહીં એમ, એટલા મૂક્યું આ આપણે શુદ્ધ તારે પેલી મળી. જો આત્મ શુદ્ધ પરિણામ ઉપયોગ રૂપ, શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ એના ભારતમાં એવું કર્યું આની 42માં, પાંચો પાપ હિંસા મેં હિ ગરબી ગઈ, ક્યોંકિ ઇન સબ પાપો સે આત્મા કે શુદ્ધ પરિણામો કા ઘાત હોતા હૈ, અને એમ કીધા શુદ્ધ પરિણામો કા હે ને 42. અને આ ભાઈ આ પહેલું છે ને, આવી ખરેખર તો શુદ્ધ ઉપયોગ નો અર્થ શુદ્ધ વેપાર છે, સમજ્યા ને? ઓલો શુદ્ધ વેપાર છે, ઓલો પંચમાં આ શુદ્ધ વેપાર છે, બસ શુદ્ધ વેપાર એ આત્મા પવિત્ર શુદ્ધ આનંદ, એનો શુદ્ધ વેપાર, સમ્યક દર્શન જ્ઞાન સહિત શુદ્ધ આત્મ પરિણામ, શુદ્ધ આત્મ પરિણામ એ મુનિપણું છે. મુનિપણું એ છે, પાંચમા અર્થનો વિકલ્પ છે એ વ્યવહાર છે. સમજાણું કાંઈ જુઓ કેમ લખ્યું છે? આ મુનિ સદુપયોગ રૂપ શુદ્ધાત્મ સ્વરૂપ જ છે, જોયું એ શુદ્ધ પરિણતિ લેવી ત્યાં. મુનિ છે તે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ જ છે, શુદ્ધ પરિણતિ રૂપ જ મુનિપણું હોય છે. મુનિપણું એ નગ્ન દેશાંક પંચ અઠે મૂળ ગુણ વિકલ્પ એ મુનિપણું ખરેખર છે જ નહીં. દર્શન શુદ્ધિ અને જ્ઞાન શુદ્ધિમાં એ પંચમહાવ્રતના વિકલ્પો એ શુદ્ધ પરિણતિમાં આવતા જ નથી. સમજાણું કાંઈ? શુદ્ધ ઉપયોગ રૂપ શુદ્ધાત્મ સ્વરૂપ જ મુનિને કહેવાય, મુનિ એને કહીએ. એટલી ક્રિયાકામ દેહની એ તો ક્રિયા આપવાની છે જ નહીં. પંચમહાવર્તના પરિણામ હોય કદાચ અહિંસા સચના શુભ એ કંઈ ચારિત્ર નથી, તો રાગ છે એને કથનથી ચારિત્ર ક્યારે કહેવાય કે શુદ્ધ પરિણતિનો ઉપયોગ પ્રેમો છે ત્યારે અશુભ ભાવને કથનથી વ્યવહાર તરીકે ચારિત્ર કહેવાય. સમજાવવાનું કઈ મુનિ છે તે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ જ છે. ભાઈ સાબુ જોવું સરસ કીધું મુનિપણું એને કહીએ. આ બધું મુનિપણાને માને એ મુનિપણું છે નહીં. દ્રષ્ટિ જ હજી ખોટી છે, દ્રષ્ટિ મિથ્યા જ છે. હજી પુણ્યના પરિણામ કરીએ, કાયા ક્રિયા કરી શકીએ, શુભ ભાવ કરીએ તો ધર્મ થાય, પરની દયા પાડીએ તો પાડી શકાય, અને દયાના પરિણામ તે ધર્મ. એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એને તો કઈ નિશ્ચય નથી ને વ્યવહાર. હરે વાત હતી બાપુ મિત્રાજ મહારાજ. સમજાણું કઈ જે શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ છે તે પણ આ મુનિની પદવીમાં કાળીમાં સમાન છે. મુનિને પંચ મહાવ્રત અઠ્યાવી મૂળગુણ એકવાર આહાર ઉભા ઉભા આહાર અદંત ભુવન આદિ અઠ્યાવી મૂળગુણનો વિકલ્પ જે છે એ શુભ ઉપયોગ રૂપ ભાવ તે પણ આ મુનિની પદમાં કાળીમાં મેલ છે. એને હજી તો સરખા એના ઠેકાણા નહીં, એને મુનિ પણ માને. શું થાય ભગવાન ને મળે. ભગવાન હતા તેથી ત્યાં ક્યાં ઇન્દ્ર ને તેથી તો ઇન્દ્ર બોલાને કેટલા નગ્ન પણ રાખીને બીજું કરશો તો દંડ આપશું દેવો કે તેથી એમ હતું ઋષભદેવ ભગવાન હતું. સારું થઈ ગયા હતા ને ઘણા કેટલા હજાર ચાર હજાર હે કેટલા થઈ ગયા કઈ આંકડો હશે ચાર હજાર ભાગ્યા પછી કેટલા નો પાડી શક્યા નહીં. વ્યવહાર આવ્યા હતા ભગવાન લીધે હારી હારી આવ્યા હતા. ભાગ્યા પછી જંગલમાં લૂક પહેરો છાલ પહેરો ના કરો ને પછી ખાઓ કંદમૂળ ભૂખ લાગી થઈ શક્યા નહીં. ઇન્દ્ર કે દંડ આપશે જો નગ્ન રહી નામ પડે ચારિત્ર નામ જેસ બિલ્ડી નાખો તો તમારી વાત. ત્યારે આવ્યા ને અત્યારે તો કોઈ આવ્યું નહીં. જોઈએ ને એટલું અહીં તો કે છે શુદ્ધ ઉપયોગ રૂપી પરિણમન શુદ્ધ વેપાર આત્માનો એ પંચમહાવ્રતના વિકલ્પ છે. એ તો અશુભ ભાવ છે, એ કઈ મુનિપણું નથી. મુનિપણું નથી, રાગ એ મુનિપણું હોય, વિતરાગ ભાવ એ મુનિપણું હોય. હે એટલે લખ્યું છે કાલે જોગમુલ કિશોર એમ કે છે કે એટલી વિતરાગતાની જ વાત કરે છે ત્યાં. રાગની તો વાત જ કરતા નથી, રાગથી લાભ થાય એવી વાત એકાંત છે. અરે વિતરાગ માર્ગમાં રાગથી લાભ જ, વિતરાગ માર્ગ ક્યાં રહ્યો? સમજાણું કઈ વિતરાગ પરમેશ્વર ત્રિલોકના સર્વજ્ઞ પૂરણ વિતરાગ, એનો માર્ગ વિતરાગ ભાવથી જ ઉપડે. પછી રાગ આવે એ કઈ એનો માર્ગ નથી. સમજાણું વિતરાગ માર્ગ કોને કેવો? દ્રષ્ટિમાં નિર્વિકલ્પ આત્માની દ્રષ્ટિ થવી વિતરાગ દ્રષ્ટિ તે સમય દર્શન છે. આત્માનું જ્ઞાન થવું આત્માનું શાસ્ત્ર નહીં, એ વિતરાગી જ્ઞાન છે, એ જ્ઞાન છે. અને આત્મામાં શુદ્ધ પરિણતિ અકસાય રૂપે થવી તે વિતરાગ ચારિત્ર છે, એ માર્ગ છે. સમજાણું કઈ એવું લાગે કે પણ વ્રત વાંચતા નથી. જો આવ્યું આ વ્રત આવ્યું તું એક દેશ વીરતી તશામ નિરત ઉપાસ પાંચ પાપના કદાચિત એક દેશ ત્યાગમાં લાગેલો જીવ છે તે સાવ છે. મૂળ એને તે બે કસાયનો સ્વભાવ છે તે ખરેખર સાવપણું છે. ભારતના વિકલ્પ છે એ રાગ ઉદયભાવ એ કઈ ચારિત્ર છે, સાવપણું છે. એના ભૂમિકામાં એવો હોય છે વ્યવહાર, એથી એના વેળે આની દિશા આવી હોય છે એમ જણાવ્યું છે. એ ભૂમિકામાં એના વેળી જણાવ્યું છે, એના વેળી થાય છે એમ નહીં. બાર વ્રતનું નિર્વિચાર પણ જ્યાં હોય ત્યાં આગળ બે કસાયનો અભાવનું ચારિત્ર એ ચારિત્ર છે એમ કે છે. એવા નથી તેમ જ કહેવાય બાર વ્રત નિરતી ચાર પાવમાં. બાર વ્રતનો વિકલ્પ પોતે જ આ છે, એને અતિચાર ન લગાડો. હા સમજાણું કાંઈ ચોખા પંચમા વ્રત કે બાર વ્રત એ બધો પોતે રાગ છે, વિકલ્પ છે, વૃત્તિ ઉઠે છે. એમાં જે અંદર લીનતા છે સમજાણું, તેને અહીંયા ચારિત્ર કહેવામાં આવે છે. વસ્તુને વસ્તુપણે રાખજો, શ્રીમદ એમ કહે છે. વસ્તુને બદલશો નહીં, તમારા ઘરનું નાખશો. સતને સતપણે રાખવો એમ છે. હા સકળ ચારિત્રના સ્વામી તો મુનિ છે, જેને આત્મામાં શાંત વિતરાગરસ પ્રગટ્યો છે ઘણો, વિતરાગ ભાવની શાંત રસ્તા સ્વભાવમાં જે સમરસ પીડ્યો છે, સ્વભાવ જે આત્માનો સમરસ છે એમાંથી સમરસપણું પર્યાયમાં ઘણું સમરસપણું પરિણમ છે. વિતરાગ ભાવ પણ એ પ્રણમન જેનું વિશેષ છે તે મુનિ છે. એ મુનિ તે સકળ ચારિત્રના સ્વામી છે. બે ચારિત્રના સ્વામી સાવ છે. સમજાણું કાંઈ. આગળ કહે છે કે આ પાંચ પાપ એ હિંસા રૂપ જ છે. એ પાંચે પાપ હિંસાના જ પ્રકાર છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય અને પૈગ એ પાંચ હિંસાના જ ઉદાહરણ છે, હિંસાના જ પ્રકાર છે. જો ભાષા આતમ પરિણામ હિંસન હેતુત્વા સર્વમેવ હિંસાતી તત્ અનર્થવચનાદી કેવળ ઉદ્રાહર્તમ શિષ્યબોધાય. આત્મ પરિણામની વ્યાખ્યા, આત્માના શુદ્ધ પરિણામ એ આત્માના પરિણામ છે. હું જાણું કાંઈ પંચ મહાવ્રતના કે બાર વ્રતના વિકલ્પ વિનાના જે શુદ્ધ પરિણામ તેને અહીં આત્મ પરિણામ કયા છે. આત્મ પરિણામ હિંસન શુભ ભાવે આત્માના પરિણામ તો એને હિંસા એ શુભ પરિણામ હણા એમ કેવું થાય. શુભ ભાવ એ આત્માના પરિણામ અને એની હિંસા એ હણાય તો હિંસા એમ છે. પણ એ તે મેળ શી દેખાય. શુભ ભાવ જે છે પોતે રામ છે, ખરેખર તો એ નિશ્ચય હિંસા છે કે છે. સમજાણું
બરાબર.
ચુમ્માલીમાં કે છે હિંસાનું સ્વરૂપ બતાવી ત્યાં તળીમાન સમાજમાં કહે છે. અપ્રાદુર્ભાવ ખરું રાગા જેનામ ભવતી અહિંસા તેષામ ઉત્પત્તિ હિંસા એથી જેનામ સંક્ષેપ જેનાયમ ભગવાનના આયમ ત્રિલોકનાથ પરમેશ્વર વિતરાગદેવ સર્વજ્ઞદેવ ત્રણકારણો જેને જ્ઞાન એવા પરમાત્મા વિરાગદેવના આગમનો સંક્ષેપ એ છે કે રાગની ઉત્પત્તિ છે હિંસા, રાગની અનુત્પત્તિ આત્મામાં કભી તેના હિંસા. આખા જૈન આગમનો આ સાર, શુભ રાગ થાય પણ આત્માની હિંસા શુદ્ધ પરિણામ પરિણમન હણાય છે. સમજાણું કઈ ઈ જાય કે છે, જુઓ આત્મ પરિણામ હિંસન, આત્માના પરિણામ એટલે બોલા શુદ્ધ પરિણમન તે એના ગાંઠવાના હેતુથી આ બધું હિંસા છે. સમજાણું કઈ અંદરક જૂઠું વચનાદિનો ભેદ, જૂઠું ચોરી વિષય, એ બધા કેવળ શિશુને સમજાવવા માટે ઉદાહરણ રૂપિયા છે. બાકી એ બધા હિંસાના જ ભેદ છે, હિંસા જ છે. આ રીતે મળી રહ્યું અહિંસા પરમોત્તમ. શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા કહ્યો, તીર્થંકર દેવે જેવો આત્મા જોયો ને કહ્યો, એવો જે આત્મા એ અહિંસક સ્વરૂપ જ છે. એવા અહિંસક સ્વરૂપ એટલે કે અવિકારી સ્વરૂપ છે, એટલે કે વિતરાગ સ્વરૂપ છે. એનો અવલંબે જેટલી અરાગતા અરાગતા વિતરાગતા રાગના અભાવરૂપ શુદ્ધતાનું પરિણમન થવું તેટલી અહિંસા છે. કારણ કે પોતે વસ્તુ અહિંસક સ્વરૂપ છે, અહિંસક એટલે અરાગ સ્વરૂપ છે, સંભાવ સ્વરૂપ છે, જ્ઞાયક સ્વરૂપ છે. સમજાણું કઈ અહિંસક સ્વરૂપ જ વસ્તુ છે, એને અવલંબે જેટલી શુદ્ધ પરિણતિ નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ અહિંસા પ્રગટી રાગ વિના, એને અહિંસા કહેવામાં આવે છે. જૈનાગ્યમમાં એને અહિંસા કીધી છે. સમજાણું કઈ ભગવાને પરમેશ્વરે કેવળીએ જે આત્મા જોયો એવો આત્મા કોઈ જૈન સિવાય ક્યાંય બીજો હોઈ શકે? વાત ભલે કરે બીજા આત્મા આત્માની, પણ પરમેશ્વર કેવળ જ્ઞાની જેવો આત્મા જોયો એવો આત્મા કોઈ જોઈ શકે? સર્વજ્ઞ સિવાય કોઈ જોયું નથી, કલ્પનાથી બધા એ વાતો કરી છે. એટલે કે એવો જે આત્મા જ્ઞાન સમરસ શ્રદ્ધા આનંદ સ્વચ્છતાદિ સ્વભાવનો પિંડ વસ્તુ જે છે એ આત્માથી એનો સ્વરૂપ જ અહિંસક છે. એટલે વિતરાગ સ્વરૂપ છે એમ કેવું છે, સ્વરૂપ જ આત્માનું વિતરાગ છે. એના અવલંબે વર્તમાન દિશામાં રાગ રહિત જેટલી વિતરાગ દિશા પ્રગટ થાય એને ભગવાન અહિંસા કહે છે. આ અહિંસા પરમો ધર્મ છે. એ ગુરુભાઈ બધી વ્યાખ્યા જુદી જાતની. અરે સર્વજ્ઞના જ્ઞાનમાં એક સમયમાં જેને ત્રણ કાળ ત્રણ લોક જોયા એવા પરમેશ્વર, એવું એણે આત્માનું સ્વરૂપ એણે પરમેશ્વરપણે પરમેશ્વરપણામાં પરમેશ્વર સ્વરૂપ જોયું છે. સમજાણું કાંઈ પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ લેખતા, નિજ સત્તા એ શુદ્ધ સહુને પેખતા. પ્રભુ આપ સર્વજ્ઞ છો નાથ, ત્રણ કાળ ત્રણ રૂપ જુઓ છો, એમાં આ આત્માને પણ આપ એવો જુઓ છો કે નિસત્તા શુદ્ધ જુઓ છો. શુદ્ધ અરાગી વિતરાગી પરમાનંદની મૂર્તિ આ આત્માને ભગવાને જોયો છે. આ આત્માને હોય એમણે તો પોતાનું કર્યું એની, આ બધા આત્માને ભગવાને એવા જોયા છે. કારણ કે જોડે પુણ્યપાપના ભાવ થાય તો ભગવાને આશ્રવ જોયો છે, એ તો આશ્રવ તત્વમાં નાખ્યું. શરીર કર્મને ભગવાને અજીમાં જ નાખ્યું, અજીમ જોયું. હવે ભગવાને જેમ જોયું એમ જેને જોતા આવડે. હા 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 સારી વાત આ
સાચી વાત
વાત સાચી આમાં તો ઘણા ભંગ આવશે હિંસા ના ઘણા ભંગ આવશે પ્રભુ આત્મા શુદ્ધ સ્વરૂપે બિરાજમાન જ છે અશુદ્ધતા જે છે પર્યાય ની એ તો આશ્રમ તત્વની છે એ કઈ એના મૂળ તત્વની
નથી
એ તો આશ્રમ તત્વ માંગ્યું અને કર્મ ને શરીર એ અજીવ માંગ્યા આ તત્વ છે કે નહીં નવ તત્વ તો કર્મ શરીર અજીવ માંગ્યા પુણ્ય પાપના ભાવ આશ્રમ માં ગયા ભગવાન આત્મા કેટલો કેવડો રહ્યો અરે જગત ને આવું તત્વ ભગવાનનું ગયેલું સાંભળવા મળે નહીં કે સમજે કેદી શ્રદ્ધે કેદી એને એને ચારિત્ર હોય કેદી એમને માની લે છે આ બધા બહાર છે ચારિત્ર અહીં તો આવ્યું છે શું આત્મ પરિણામ ઉપર જરી વજન અત્યારે છે આત્મ પરિણામ જ એને કયા કે જે શુદ્ધ હોય તે સમજાણું કઈ ભગવાન આત્માના આત્મ તો દ્રવ્ય થયું વસ્તુ પણ એના પરિણામ એના પરિણામ પણ એ આત્મા જે વિતરાગ સમસ્વરૂપી છે એવા જેના પરિણામ વિતરાગ પરિણામ જેને પ્રગટ્યા એટલે શુદ્ધ પરિણામ પ્રગટ્યા એ શુદ્ધ પરિણતિ તે જ અહિંસા છે એનો જેટલો રાગ થઈને ઘાત થાય હિંસા છે દેહની ક્રિયા અને પરની દયા હું પાળી શકું એ તો મિથ્યા જ ભાવ છે મિથ્યા જ ભાવ છે કે આત્મ પરિણામ નથી મિથ્યા પરિણામ શુદ્ધ શુદ્ધને હિંસા કરે છે એ પરિણામ શુદ્ધ પરિણામને ઉત્પત્તિ થવા ન દેતા હિંસા કરે છે સમજાણું તો પરની પોતામાં પણ જે શુભ ભાવ થાય નબળાઈને લઈને એ પણ શુદ્ધ પરિણામથી હિંસા છે શુદ્ધ પરિણામની હિંસા છે કેમ કે એ ભાવ પણ છૂટી જશે ત્યારે નિર્મળ વિતરાગતા થશે ત્યારે નિર્મળ વિતરાગતામાં આ જેટલું લપ અત્યારે દેખાય એ બધી હિંસા છે એમ કે છે દીપચંદજી દીપચંદજી ક્યાં હે શું કરે એ નીચે હિંસા એ જ હિંસા વ્યવહાર હિંસા પરમા એ વખતે થાય ત્યારે એને વ્યવહાર હિંસાનો આરોપ કહેવાય કે પોતાને પોતે પ્રાણને ઇન્દ્રિયોને શરીરને નુકસાન કરે ત્યારે એને દ્રવ હિંસા થઈ કહેવાય પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પુરુષાર્થ સિદ્ધિ એટલે ચૈતન્ય સ્વભાવનું પુરુષ આત્મા એના પ્રયોજનની સિદ્ધિ એટલે મોક્ષ એનો હેતુ એટલે મોક્ષનો માર્ગ એ મોક્ષનો માર્ગમાં સર્વ વીરતીનું ચારિત્ર કેવું હોય એના માર્ગમાં માર્ગમાં આવેલો એનું સર્વવીરતીપણાનું ચારિત્ર કેવું હોય કે શુદ્ધ પરિણતિ રૂપ પરિણામ હોય એને સર્વીરતીનું ચારિત્ર કહેવામાં આવે છે સમજાય છે આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું હિંસા છે એના ઉદાહરણ તરીકે પાંચ બોલ છે સર્વમ એતત હિંસા એ સમજતા પાંચ પાપ ત્યાંથી હિંસા જ છે શા માટે આત્મ પરિણામ હિંસા એ તો આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમના ઘાત ના કામ છે તેથી સર્વ હિંસા છે એમ કે એને હિંસા કીધી, પણ આવડે આમાં શુભ ઉપયોગની હિંસા કીધી ને કે આમ એમ પડી તો માથે ખુલાસો થઈ ગયો. સમય સાર ભૂત આત્મા કીધું પછી ખુલાસો કરો થોડો કર્યો. જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કયા? શું કે છે, જો અંદર જૂઠું બોલવું, ચોરી, વિષય અને પરિગ્રહ એ પાંચે બધી હિંસા જ હોય તો એના પાંચ પ્રકાર શા માટે કયા? અંદરત વચનાદિ કેવળમ શિષ બોધાય ઉદાહરણ. અંદરત એટલે જૂઠું વચન, ચોરી, વિષય, પરિગ્રહ એ ભેદ તે માત્ર શિષને સમજાવવાને કારણે ઉદાહરણરૂપ કયા છે? ઉદાહરણરૂપ કયા? જોયું કે ભાઈ આ જૂઠું બોલે એ હિંસા છે, ચોરી બોલે હિંસા, એમ દાખલો. અને એમાં રાગ આવે છે ને, તીવ્ર રાગ. શિષ હિંસાના વિશેષને ન જાણે તો હિંસાના ઉદાહરણ અંતરચનાદી કયા છે? ન જાણે તો એમ કે હિંસાના વિશેષ ન જાણે સામાન્યમાં એને હિંસાના ઉદાહરણ તરીકે જૂઠું આદિના પાંચ ભૂલ કયા છે? અંદરત વચન આદિ, જૂઠું વચન, ચોરી, વિષય અને પરિગ્રહ. હિંસાનો એક ભેદ જૂઠું વચન છે. અંદરત એટલે જૂઠું. હિંસાનો એક ભેદ, હિંસાના પરિણામમાં એક ભેદ એનો જૂઠું વચન, એ પણ હિંસા. જૂઠું વચન તો વાણી છે, એમ ભાવથી ભાવ જે છે ને, જૂઠું બોલવાનો ભાવ તે હિંસા. આત્માના પ્રાણ ત્યાં હણાય છે. એ ચોરી છે, હિંસાનો એક ભેદ ચોરી છે. એમ હિંસાનો એક ભેદ વિષય છે, એમ હિંસાનો એક ભેદ પરિગ્રહ છે. મમતા હોય ને, મમતાનો પરિણામ એમ ઉદાહરણ રૂપે જાણવું. જો યુવા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ભાઈ પહેલું પહેલું વંચાય છો, વ્યાખ્યાનું નથી વંચાયું. કેટલાક કહેતા કે વાંચે નહીં શાવકના હાથી છે, શાવક ભાઈ હા પ્રવચન સારનો ત્રીજો ભાગ ઘણી વાર વંચાણો છે, નથી એમાં સાવ આવતો. ધરણાની ઉમરો વ્યવહાર આવ્યો છે. હે વાંક્યનો પહેલી વાર પૂજી વાંચું નથી એમ પુરુષાર્થ. રત્નકુંડ સાવકાચાર્ય લોકો કે વાંચ ભાઈ, એ વાંચશું ભાઈ, વાંચવાનું ક્યાં વાંધો ભાઈ, લાવો ને. કેમ ગુજરાત ગુજરાત થયેલું હોય તો વંચાય, હિન્દી થયેલું હોય બધું મોટું જે છે આવડું મોટું એ બધું વંચાય ને, તો મોટું થયું આવડું મોટું ક્યાં. હે હા એ તો મોટું છે, થોડા અર્થ હોય એમ જાય છે. આગળ હિંસાનું સ્વરૂપ કહે છે, એટલે હિંસાના ભેદ કહી, જૂઠું બોલવું, ચોરી વિશે વગેરે હિંસાના ભેદ છે. એ ફક્ત શિષ્યને સમજાવાય, સામાન્યમાં ન સમજે, ભેદ પાડીને એને સમજાવ્યા છે. આગળ હિંસાનું સ્વરૂપ કહે, યત ખરો કષાય યુગાત પ્રાણાનામ દ્રવ્યભાવ રૂપાણામ વ્યપરોણમ કરણમ મુનસુ નિશ્ચિતા ભવતિ સાહિંસ. પ્રમત યોગા પ્રાણ વિપુરણ હિંસા સત્વાર સૂત્ર. કષાય રૂપે પરણમેલા ક્રોધ, માન, માયા અને લોભ એ રૂપે થયેલા મન વચન કાયાના યોગથી, યોગ તો કંપન છે પણ જોડે કષાયનો પરણમેલો ભાવ, જે દ્રવ્યભાવ બે પ્રકારના પ્રાણોનું વિપુરણ કરવું, ઘાત કરવો, દ્રવ્યનો અને ભાવનો, બે નો પોતાનો પર બે આપશો. કષાય રૂપે એ કોઈ પણ વિકલ્પ રૂપે, રાગ રૂપે, દ્વેષ રૂપે ઘણા પ્રકાર આવશે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા એ રૂપે પ્રણમવું, એ પ્રણમેલા મન વચન કાયાના યોગ જે દ્રવ્ય અને ભાવ રૂપે પ્રકારના પ્રાણોનું વ્યપરોનો એટલે ઘાત કરવો, દ્રવ્ય પ્રાણનો ઘાત ને ભાવ પ્રાણનો ઘાત, પોતાના ભાવપ્રાણનો ઘાત ને પોતાના દ્રવ્યપ્રાણનો પરના ભાવપ્રાણનો પરના દ્રવ્યપ્રાણનો તે નિશ્ચયથી સુનિશ્ચિતા સારી રીતે નક્કી કરેલી હિંસા છે. ખરેખર એ જ હિંસા છે એમ કે છે. નક્કી કરેલી એ જ વસ્તુનું સ્વરૂપ તે ખરેખર નક્કી કરેલી એટલે એ જ હિંસા છે. સુનિશ્ચિતા હિંસા ખરી હિંસા છે. સારી સાચી રીતે તે જ ખરેખર સાચી રીતે ખરેખર તે જ હિંસા છે. સમજાણું? પોતાના શુદ્ધ પરિણમનમાં જેટલામાં કસાય રૂપે પરિણમન ભાવ થાય એ દ્રવ્યપ્રાણનો ઘાત કરનારા હોવાથી તેને ખરેખર હિંસા કહેવામાં આવી. ઓ વિકરાગ માર્ગ તે પણ પરનું કરી શકે નહીં. રાગ પુણ્ય છે એ બધું રાખીને વાત કરે કે એ છોડીને વાત કરે? એકુર આત્મતત્વ એમ કેવું કે આત્મા છે તે શુદ્ધ ચૈતન મૂર્તિ. આ પુણ્ય પાપના વિકલ્પ તો આશ્રવ તત્વ કર્મ શરીર અજીવ તત્વ એમ તો વાત કરવી અને બીજી રીતે વળી કે આત્માના પરિણામથી શુભ પરિણામ મળ્યા. શુભી આત્માના પરિણામ, શુભી આત્માના પરિણામ અને એનાથી આત્માને લાભ તો બહુ ફેરફાર. ક્યાંય મેળ ખાય, મેળ ખાવો જોઈએ કે નહીં? બંધ બેસતું આપવું જોઈએ ને, બંધ બેસતું. ખળું કષાય યુગાત યદ્રભાવ રૂપાણામ પ્રાણાનામ વિપૂર્ણમ સકર્ણમ સા સુનિશ્ચિત હિંસા ભવતી. કર્ણમ કરવું એમ છે ને, કરવું ભાષાથી એમ જ આવે. દ્રવ્યપ્રાણનો ઘાત કરવો, દ્રવ્યપ્રાણનો ઘાત કરવો, જો એ આવ્યો ને એમાં કરવું, બીજાના દ્રવ્યપ્રાણનો ઘાત કરવું. હે બે બે પોતાના ભાવ દ્રવ્ય, બીજાના ભાવ દ્રવ્ય. કરવું આવે તો મારે કરવું શબ્દ
દ્રવ્ય
કથન જ ભાઈ એવું આવે એમ શું થાય એને સમજાવવું છે ને સીધે સીધે સમજાવવું. નિશ્ચયથી કષાય રૂપ પરણમેલા મન વચન કાયાના યોગના હેતુથી દ્રવ્યભાવ બે પ્રકારના પ્રાણોને પીડવા, જો દ્રવ્યભાવ બે પ્રકારના પ્રાણોને પીડવા પાસે જો પીડી શકાય છે કે નહીં એમ લે. અરે ભગવાન એ તો કથનની પદ્ધતિ છે. એક કોઈ એક દ્રવ્યના પરિણામ બીજાના કરી શકે નહીં એ સિદ્ધાંતને તોડીને બીજે વાત હોય એ તો નિમિત્તનું જ્ઞાન કરેલું છે. એના પ્રાણ એ વખતે છૂટવાનો કાળ છે ત્યારે આના પરિણામ એના નિમિત્ત હતા એટલે એને કહ્યું કે આને આને પ્રાણ ઘાત કરવાના એમ કે છે. ભાઈ શું થાય એમાં? કથન એમને આવે છે ને, કથન આવે ને ઘાત કરવો એમાં એવું ને ઘાત કરી શકે છે ને એમ કે છે. પ્રાણોને પીડવા પોતાના દ્રવ્ય પ્રાણ બીજાના દ્રવ્ય પ્રાણને પીડી શકે છે ને, અને પોતાના હું બીજાના ભાવ પ્રાણને દ્રવ્ય પ્રાણને પીડી શકે છે ને એ ભાષા શું આવી છે? દ્રવ્ય ભાવ બે પ્રકારના પ્રાણને, પોતાના ભાવ પ્રાણ ને દ્રવ્ય પ્રાણ, બીજાના ભાવ પ્રાણ ને દ્રવ્ય પ્રાણ, જો ચારે આવ્યા એ કરી ક્યાં શકે? પણ અહીં તો હારે અહીં થાય અને ત્યાં થાય તો દ્રવ્ય પ્રાણ એણ્યા એમ નિમિત્તથી કથન કહેવામાં આમ છે. શું થાય? એક પરમાણુની પર્યાય પણ જ્યાં પોતાથી પરણમે, એક એક પ્રત્યેક જીવ એની વર્તમાન અવસ્થાથી બદલે ન રહે એને બીજો શું કરે? ફેર હોય એમાં કથનની શૈલી હોય, પણ કથન શૈલીમાં અભિપ્રાય હોય તો એકમાં એક હોય. શાયરીમાં વિતરાગતા બધા બી છે, શાયરીમાં વિતરાગતા કહીને વિતરાગતા બતાવી છે એમ બતાવવું છે? રાગ થી લાભ થાય એમ બતાવવું છે? પર વીરતો તો એવી છે, જૈન શાસન રહ્યું નહીં. દ્રઢ ભાવ રૂપ બે પ્રકારના પ્રાણોને પીડવા ઘાતવા તે ખરી કરીને સાથે જ એમ હવે આનો ઘાતવા પીડવા લઈએ કોઈ ભાઈ એમ ભાષા આવે ભાઈ પોતાના ભાવ પ્રાણને હણે છે ને એ વખતે જો દ્રઢ પ્રાણને પીડા થાય શરીરને માથા ફોડીને કોઈ કરે છે ને તોડીએ છે આમ ઇન્દ્રિય તોડી નાખે હું થવું હોય તો એને નિમિત્ત એમ કહેવાય આમ થયું ત્યારે આ નિમિત્ત હતું અમે પણ ભાવ પ્રાણને શું આ હણી શકે છે પીડા આપી શકે છે આમાંના ભાવ પ્રાણને પીડા આપી શકે છે પણ આની ભાવ એવા કર્યા જ્યાં એને દુઃખ થયું ત્યારે એના ભાવ પ્રાણને આને દુઃખ આપ્યું એમ કહેવામાં આવે છે એનો ભાવ આપશે.